ಈ ಮೋಕ್ಷ ಮಾರ್ಗ ಪ್ರಕಾಶ ಶಾಸ್ತ್ರ ಏನು ರಹಸ್ಯಪೂರ್ಣ ಸಿದ್ಧಿ ಕಾರ್ಯನೂ ಕರ್ತಾ ಸಹಿತ ಬಿಟ್ಟು ಈ ಆಗಮ ಆಯ್ತು ಕದಾಚ ಆಗಮ ಆಯ್ತು ಆ ಯೋಗಮ ಅದರ ಕರ್ತಾ ಸಹಿತ ಬಿಟ್ಟು ಎಲ್ಲಾ ಪ್ರಕಾರ ನಿರಂತರ ಸಿದ್ಧಾಂತಕ್ಕೆ ಆ ಕಾರ್ಯ ಮಾರಾಮತಿ ಈ ಪರಿಣಾಮ ಅರ್ಥಕ್ಕೆ પોતે પરંતુ તો પણ આ કાર્ય કર્તવ્ય મારું છે એમ શુભાશુભ પરિણામ છે પણ આ મારું કર્મ છે એ મંત્ર સભા નથી સલાહ છે સભા છે એવા પ્રકારની મંત્ર સભા છે કે આ કાર્ય મારા નથી એને શ્રદ્ધામાં પ્રતીકમાં એને ભાવ થતો નથી કાર્ય છે પણ કાર્યનો માલિક બનતો નથી એવું સિદ્ધાંત કયા આવ્યો છે કારણ કે શ્રદ્ધા ખોટી હોય તો શું થાય જો દેહાસિક વ્રત સંયમને એટલે કે ઉપવાસ આદિને અને સંયમ પાંચ ઇન્દ્રિયના વિષયનો એ જીતે તો સંયમ સકાય જીવની હિંસાનો પણ ત્યાગ કરે એવો સંયમ એને પણ પોતાના માને અર્થાત પોતાને તેનો કરતા માને વ્રતનો અને સંયમ બે પ્રકારના વિકલ્પનો પોતે કરતા માને શુભ ભાવનો પોતે કરતા માને ઓનો અશુભ ભાવ પરિણમે છે અને છતાં એ કાર્ય મારું છે એમ માનતો નથી શુભ ભાવે પરિણમે તો પણ કાર્ય મારું છે એમ માનતો નથી શ્રદ્ધા એમને મની લે છે સમ્યક દ્રષ્ટિની અને મિથ્યા દ્રષ્ટિ પાપરૂપે પરિણમતો નથી પણ વ્રત અને સંયમ આદિ રૂપે પરણમે કે પાંચમા વ્રત રૂપે પરણમે અને સંયમ રૂપે પણ દ્રવ્યલિંગી પરણમે પણ એ વ્રત અમને પણ પોતાના માને જો પોતાના માને એ આશ્રવને પોતાનું માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે કોને સમ્ય દ્રષ્ટિ છે અને આ વ્રતને સેમના ભાવને પોતાનો માને સ્વામી થઈ ગયો તો તે મીઠા વ્યક્તિ છે માન્યતા શ્રદ્ધા આખો આધાર શ્રદ્ધા ઉપર છે આવી રીતે સવિકલ્પ પરિણામ હોય છે આવી રીતે સવિકલ્પના પરિણામ હોય છે હવે વિશે આપણે મોટરમાં ચર્ચા થઈ હતી અને ભાઈએ જે માગણી કરી ભગવાનજીભાઈ એને કહ્યું કે આ આત્માનો અનુભવ થાય કેમ એનો પ્રયોગ શું એટલે મેં કહ્યું કે આ મોટરની અત્યારે ખળભળાટ બહુ ચાલે છે અને તમે બેઠા આગળ સીટમાં હું બેઠો પાછળની સીટમાં હું એકદમ જયારે તાણીને બોલું ત્યારે તો તમે સાંભળી શકો ને હું તાણીને બોલું તો પછી મારું માથું પણ ચડી જાય એટલે અત્યારે રહેવા દો અને આ વિષય આખો સળંગ તમારે જોવો હોય તો રહસ્યપૂર્ણ સ્થિતિમાં છે કે સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ અનુભવ કેમ થાય અને જો એમ હશે તો આપણે વાંચનમાં આ ચીઠી લઈ લેશું એટલે બધો ખુલાસો આવી જશે એમ કહ્યું હતું માગણી એને કરી બોલો અને એ ગેરહાજર રહી ગયા કુદરતી છે ને હવે સવિકલ્પ દ્વાર વડે નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહ્યું છે હવે અહીંયા તો સમ્યક દ્રષ્ટિ છે આ વિષય કેનો છે સમ્યક દ્રષ્ટિ પેલા નિર્વિકલ્પ થયો નિર્વિકલ્પ થઈને સમ્યક દર્શન પ્રગટ થયું નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ છે સવિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનનો જન્મ થતો નથી એ નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન થઈ ગયા પછી એ પાછા સવિકલ્પ દશામાં આવે છે ચોથા ગુણ સ્થાન આવો હવે સવિકલ્પ દશામાં આવ્યા પછી એને એ ધર્મી પાછા નિર્વિકલ્પ થવાનો પ્રયોગ પણ કરે છે અને નિર્વિકલ્પ થઈ જાય છે તો સવિકલ્પ દ્વાર વડે એમ એટલે નિર્વિકલ્પ ભૂમિકાની પહેલા સવિકલ્પ પરિણામ હોય તો એ કયા પ્રકારના પરિણામ હોય અને એ પરિણામને ઓળંગતો ઓળંગતો ફરીને નિમિત્ત થાય છે. આ પ્રકરણ છે સમય દ્રષ્ટિનું. પણ આ જ વાત મિથ્યા દ્રષ્ટિને પણ લાગુ પડે છે. જે સમ્યક દ્રષ્ટિ પ્રયોગ કરે છે એ જ પ્રકારે અનાદિ મિથ્યા દ્રષ્ટિ પણ જો આ પ્રયોગ કરે તો એને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય, એમ ગુરુદેવે આમાં વ્યાખ્યાનમાં પણ ખુલાસો કર્યો છે કે છે તો આ સમ્યક દ્રષ્ટિ માટે. પણ મિથ્યા દ્રષ્ટિ કોઈ જે હોય એને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય તો એનો પ્રયોગ શું, એની વિધિ શું સમ્યક દર્શન પ્રગટ કરવાની, તો આખી વિધિ આબેહૂબ આમાં બહુ સુંદર રીતે વર્ણન છે. એ સમ્યક દ્રષ્ટિ જો છે, મિથ્યા દ્રષ્ટિની વાત નથી, સમ્યક દ્રષ્ટિ. એનું કારણ ઉપર બે વાત આવી ગઈ હતી કે તે સવિકલ્પ રૂપે પરણમે છે અને નિર્વિકલ્પ રૂપે પણ પરણમે છે. કોઈ વખતે સવિકલ્પ દશા હોય ને કોઈ વખતે. હવે જયારે નિર્વિકલ્પ દશા થવાનો કાળ છે, લગભગ ભૂમિકા કે અંતર્મૂર્તમાં તો નિર્વિકલ્પ થવાનો છે, એની પહેલા એની સવિકલ્પ દશા હોય. તો એ સવિકલ્પ દશા વખતે શું વિચાર કરે છે એનું વર્ણન થાય. તે સમ્યક દ્રષ્ટિ કદાચિત સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. બધો ઉદમ છૂટી જાય, દુકાન વેપાર રોજગાર બધું બંધ કરી દે અને ઘરે નિરાંત બેસી એકાંતમાં અને નિર્વિકલ્પ થવાનો કાળ છે ત્યારે એના પૂર્વ પ્રકાર પરિણામની પ્રકાર કેવા ભજી જાય છે, એની વિચારધારા શું હોય છે. સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે. સ્વરૂપ ધ્યાન થયું નથી. હવે એ ધ્યાનનો એ ઉદ્યમ કરે છે, નિર્વિકલ્પ ધ્યાન થવાનો ઉદ્યમી થાય છે એટલે પુરુષાર્થ કરે છે. એ પ્રકારની કાળલબ્ધિ આવે ત્યારે થાય, એમ ન વિચારે વખતે ક્રમબદ્ધ પર્યાયમાં હશે ત્યારે થશે. એ ક્રમબદ્ધ પર્યાય સમજો જ નથી. કસાય આવી જાય અને પછી તો શું થાય, ક્રમબદ્ધ પર્યાયમાં હતું ના, એવું ના, એ તો સ્વચ્છ છે. મારો દોષ હતો ને એ ક્રોધમાન માયા લોભમાં હું દોષી હતો, હું ક્ષમા રૂપે પ્રેમી શીખો નહીં. આ ક્રમબદ્ધ પર્યાયને આગળ કરે તો એ સ્વસંદી થઈ જાય. હિંસા કરે, જૂઠ કરે, ચોરી કરે, ચોરીનો ભાવ તો ક્રમમાં આવ્યું, તો આવ્યું. અભ્રમનો ભાવ આવે તો ક્રમબદ્ધ પર્યાયમાં હતું ના, આવ્યું મરી જશે. ક્રમબદ્ધ પર્યાય વિતરાગતાનો દ્યોતક છે, સ્વચ્છતાનો દ્યોતક નથી. જ્યાં ત્યાં એ પ્રયોગ કરવા જેવો નથી. પોતાના સમાધાન માટે છે, કરતા બુદ્ધિ છોડાવવા માટે છે, નાતા થવા માટે ક્રમબદ્ધ પર્યાય છે. સ્વચ્છ થવા માટે એનો પ્રયોગ કરશે તો મરી જાય. હા, આ કાચો પારો છે. નથી, ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરે તો જ્ઞાતા થઈ જાય. ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર ખરેખર તેનો કહેવાય. એના વિચારમાં બધું રાખે, પણ જ્યાં કસાય થયો હોય ને પછી કે ક્રમબદ્ધમાં આવ્યો તો આવો નહોતો આવ્યો એમ નથી. હું દોષી જ છું, એમાં હું કેમ ક્ષમા ભાવે રહી છું, કોની મારો ગુનો છે. કે ક્રમબદ્ધ પર્યાય ને આગળ ન કરે. ભાઈ આ તો એવું કાચો પાડે, અધ્યાત્મની વાત સાંભળીને ઘણા જે સ્વચ્છ થઈ જાય છે. અને આનો અનુવાદ કર્યો ત્યારે જયચિન પંડિતને કહ્યું, બીજા પંડિતોએ આનો અનુવાદ રહેવા દો, આને એમને સંસ્કૃતમાં રાખવા દો, રહેવા દો ટીકાને, કે અનુવાદ કરશો તો ઘેર ઘેર સમયસર બધા વાંચશે ને સ્વચ્છંદી થઈ જશે. ત્યારે એને ઉત્તર આપ્યો કે સાકર છે ને એ ગધેડા ખાય તો મરી જાય, ઈચ્છી કરીને મનુષ્ય હાકર ખાવાની છોડી દેવી એમ ન બને. માટે ટીકા કરી વ્યાજબી છે ને લાયક જેવું કામ થશે અને સમજદર્શન થશે. અને બાકી ઓલા તો પેલા ગુસ્તારે છે, એનાથી નીચે તો જવા જ નથી, ક્યાં જશે? હે અજ્ઞાની તો છે, અજ્ઞાનીથી પછી નીચે કોઈ ગુણસ્થાન શૂન્ય નથી. ગુણસ્થાન વગરનું કોઈ જીવ થઈ જશે એમ મને, ગુણસ્થાન વગરનું કોઈ જીવ ન થાય. હા, આ ગુણસ્થાન વગરનું છે જણ, એનું ગુણસ્થાન ન હોય પણ જીવને તો ગુણસ્થાન. ઓ, માટે પછી એની ટીકા એને કરી. હિન્દી સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમ થાય ત્યાં પ્રથમ સ્વપર સ્વરૂપનું ભેદી જ્ઞાન વિવેક કરે. આહા, જોઈ લેજો આ નિર્વિકલ્પ ધ્યાન થવાની પ્રાથમિક ભૂમિકા. પ્રથમ શું કરવું? મિથ્યાદ્રષ્ટિએ પ્રથમ શું કરવું નિર્વિકલ્પ થવા માટે? કે ત્યાં પ્રથમ સ્વપર સ્વરૂપનું ભેદ વિજ્ઞાન વિવેક કરે, એટલે જુદાઈ જાણે. સ્વ અને અપર, આ સ્વ અને અપર એમ જુદાઈ જુદાઈ જુદા પાડવાનો જ્ઞાનમાં પ્રયોગ કરવો, તેને ભેદ વિજ્ઞાન કહેવામાં આવે છે. હવે ખુલાસો આગળ કરે છે કે નવકર્મ દ્રવ્યકર્મ ભાવકર્મ રહિત ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે. આ હા હા, એટલે થયા છે આ મિથ્યા તો રાગદ્વેષના પરિણામથી રહિત છે. વિચારમાં પેલું લીધું કે હું નાયક છું અને તેથી હું મિથ્યાત્વના પરિણામથી રહીશ છું, અવરત કથા યોગના પરિણામથી હું રહીશ છું, હું પાપના પરિણામથી હું રહીશ છું. પેલી ધડાકે ભાવકર્મથી રહીશ, હવે દ્રવ્યકર્મથી રહીશ કે નવકર્મથી રહીશ તો છે, એમાં શું કેવું ફૂલાય થાય છે. આ દુઃખના પરિણામ જે આકુળતા થાય છે ને, એનાથી હું જુદો છું. જોજો આ સવિકલ્પ વિચાર, નિર્વિકલ્પ ધ્યાન પહેલાનો સવિકલ્પ વિચાર, કે ભાવકર્મ રહિત ચૈતન્ય ચિત્ત ચમત્કાર માત્ર. કેટલું વિશેષણ લગાવ્યું, માત્ર કહીને બધું કાઢી નાખ્યું. દ્રવ્યકર્મ નોકર્મ ભાવકર્મથી રહિત માત્ર, ઓનલી ઓનલી જ્ઞાનમય આત્મા છું. ઓનલી માત્ર એટલે ઓનલી હે, ઓનલી આવે છે ને એનો, કે ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે. આહા, હું તો ચૈતન્ય પરમાત્મા છું, કિદરૂપ મારું સ્વરૂપ ને રૂપ છે, અને કિદરૂપ હોવાથી મારામાં દેહ નથી, કર્મ નથી, ભાવકર્મ નથી, દેહ કર્મનો મને સ્પર્શ નથી, દ્રવ્ય કર્મનો મને બંધ નથી, અને ભાવ કર્મનો મને ભાવ બંધ નથી. હા, હું તો મુક્ત છું, આ ત્રણથી રહી હું તો મુક્ત છું. એમ ચિત્ત ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે, પછી પરનો વિચાર પણ છૂટી જાય. પ્રથમ પછી પશ્ચાત, પછી એટલે પશ્ચાત હિન્દીમાં આવે છે, પછી પરનો વિચાર પણ છૂટી જાય. પરનો એટલે દ્રવ્યકર્મ નોકર્મ ભાવકર્મનો જે નાસ્તિનો વિચાર કરતો હતો. ભેદ જ્ઞાનમાં બે હોય, ભેદ જ્ઞાનમાં આ હું છું ને આ હું નથી, સ્થૂળ સ્ટેજ છે પ્રથમનું સ્ટેજ, પછીનું સ્ટેજ આવે છે બીજું સૂક્ષ્મ સ્ટેજ આવે છે વિચારધારા, પછી પરનો વિચાર પણ છૂટી જાય. આ હા, જોઈ લેજો જ્યારે નિર્વિકલ્પ ધ્યાનનો કાળ આવે છે ત્યારે પ્રથમ સ્વ અને પરનો વિચાર આવ્યો, પછી પરનો વિચાર છૂટી જાય. પરનો એટલે પરિણામ માત્રનો વિચાર છૂટી જાય, અને કેવળ સ્વાત્મ વિચાર જ રહે છે. કેવળ સ્વ આત્મ પોતાના શુદ્ધાત્માનો શુદ્ધ પારિણામિક ભાવનો અખંડનો એકલો જ્ઞાનાનંદ પરમાત્માનો વિચાર રહી જાય છે, બીજા વિચારો છૂટી જાય છે. તેજી વિચાર પેલો વિચાર હતો, બીજામાં વિચાર છે. વિચાર એટલે માનસિક વિચાર, હજી મનના સંગે વિચાર ચાલે છે, હજી મનાતી થઈને નિર્વિકલ્પ સ્વાદ આવ્યો નથી, સ્વાત્મ વિચાર જ રહે છે. ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહંબુદ્ધિ ધારે છે, ત્યાં નિજ સ્વરૂપમાં પોતાનો જેવો આત્મા વિચાર માલ્યો છે એમાં અનેક પ્રકારની અહંબુદ્ધિ ધારે છે. અનેક પ્રકારની એટલે એના શબ્દના પ્રયોગમાં નાયક છું, ધ્રુવ છું, ચિદાનંદ છું ઇત્યાદિ, હું ચિદાનંદ છું, હું શુદ્ધ છું ઇત્યાદિ વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્લસિત થાય છે. જ્યાં સ્વનો એકલો વિચાર આવ્યો કે હું જ્ઞાનાનંદ પરમાત્મા છું, હું ચિદાનંદ છું અને હું ત્રિકાળ શુદ્ધ છું, નિર્વિકલ્પ અહમ, હું નિર્વિકલ્પ છું, અભેદ સામાન્ય છું, એવો ત્રિકાળ સામાન્ય દ્રવ્યનો જ વિચાર. પ્રમાણ જ્ઞાનનો વિચાર છૂટી ગયો અને પ્રમાણ જ્ઞાનનો પણ મારામાં અભાવ છે અને શુદ્ધ જ્ઞાન મતિશુદ્ધનો પણ મારામાં અભાવ છે. એકલો ધ્રુવ પરમાત્મા, કારણ પરમાત્મા, ત્રિકાળ પરમાત્મા, હું ચિરાનંદ છું, અનંત ગુણનો પિંડ, એમાં પર્યાય ના આવે. એનું ધ્યાન કરવું છે નિર્વિકલ્પ. એને પ્રથમ વ્યવહાર ધર્મ ધ્યાનના વિચારો આવ્યા. આ બધા વ્યવહાર ધર્મ ધ્યાન છે સમય દ્રષ્ટિને. અને પ્રથમ મિથ્યા દ્રષ્ટિ હોય તો તેને એકદમ કસાયની મંદતા કહેવામાં આવે. કેમ કે એટલો આત્માનો વિચાર કરે છે, બેઠો બેઠો બીજો બધો વિચાર છૂટી જાય છે. હું ચિદાનંદ છું, સુતી ઇત્યાદિ વિચાર થતા. હવે એમ કહે છે કે મિથ્યા દ્રષ્ટિને આ બીજા વિભાગમાં જયારે આવે છે, બીજો વિભાગ થયો. પેલા વિભાગમાં તો સ્વ ને પરનું ભોજ્ઞાન કર્યું, પછી પરનો વિચાર પણ છેડ્યો હવે. અને એકલો સ્વનો વિચાર આવે છે. એ સ્વનો વિચાર કરતા તેને શોધ્યું કે સહજ જ આનંદ તરંગ ઉઠે છે. આનંદ તરંગ એટલે અતિન્દ્રિય આનંદ ન લેવું, તેને હર્ષોલ્લાસિત થાય છે. ચિત્તની અત્યંત પ્રસન્નતા થાય છે. પોતાના સ્વરૂપનો વિચાર જયારે કરે છે, વિદ્યાદર્શીજી સમય દર્શન થવા પહેલા, અરે એવું ઉલ્લાસ આવે છે કે એક સોદામાં 1 કરોડ રૂપિયા ઇમ્પોર્ટ માલ મગાવ્યો હોય, 1 કરોડ રૂપિયા મળી જાય. કરોડનો માલ ને 2 કરોડે વેચાય તો 1 કરોડનો નફામાં જે એને હર્ષ થાય છે, એ પાપની જાતિનો હર્ષ છે, આ પુણ્યની જાતિનો હર્ષ છે. અને આ હર્ષમાં કોઈ અપૂર્વતા બીજા પ્રકારની છે. જેમ કે કોઈ કચ્છના રણમાં પોતે માર્ગે ચાલ્યો જાય, એક ગામથી બીજે ગામ, એમાં રસ્તો ભૂલો પડી ગયો. કેમ કે કેળીઓ ઉપર પવન ફરી વળે છે અને કેળી રેતી નથી. રણના રેતી હોય એમાં પવનના ઝપાટા આવે એટલે એક પગલા દેખાય નહીં, પછી પગલા ન દેખાય, આગળથી માણસ ચાલ્યા ગયા હોય એના ઉપર બુરાઈ જાય પગલા, તો કાંઈ કેળી દેખાય નહીં. એક ઠેકાણે બદલે બીજે ઠેકાણે ચડી જાય છે. 120 ડિગ્રીનો તાપ, રણનો તાપ, ચાલતા ચાલતા થાયકો, રસ્તો ભૂલો અને ગળું સુકાવા માંડ્યું, પગમાં ચાલવાની શક્તિ રહી નહીં અને મોત તો નજરે દેખાય. અરે અરે આ ભૂલા પડ્યા. રણમાં કોઈ સામું માણસ ન મળે, કોઈ વિશામો ખાઈને છાંયો મળે, ઝાડ પાન ન મળે, કે છાંયે ઉભા રહી 2 ઘડી થાક ઉતારવી. ઉપરનો તાપ 120 ડિગ્રી, પગનો થાક અને પાણીની પીછા, એમાં તો પણ જીવન છે ત્યાં સુધી માણસ પ્રયત્ન તો કરે ને. તો ધીમે 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 પછી ચાલવા માંડ્યો કે જે થવું છે તે. પછી એમાં અર્ધો કુમાર જ્યાં ચાલ્યો ત્યાં એવો એક પવનનો ઝપાટો, મીઠો પાણીના સમુદ્ર ઉપર થઈને પાણીનો ઝપાટો ચાલ્યો, ફરક્યો કે શું પવન આની કોઠે આવ્યો હોવા, નક્કી આ બાજુ પાણી છે, આ બાજુ જો પાણી જોયું નથી, એને પાણી પીધું નથી, છતાં પણ એને દિશા ફેરવી, હવા એને સ્પષ્ટ થઈને કે આ દિશામાં જવાથી મને કોઈ સરોવર મળશે અને પાણીની દિશા શીખશે. એને દિશા બદલાવી નાખી, દિશા બદલાવી નાખતા એને પગમાં જોડાયું, પાણી જીઠું નથી, પાણી પીધું નથી. હે એને આવ્યું ને, એને પગ ઉપડ્યા એકદમ. પગ ઉપડીને જ્યાં થોડોક ટાઈમ છો ત્યાં ખરેખર જે દિશામાંથી પવન, સરોવર ઉપરથી પવન આવ્યો હતો, ઓલો પવન ગરમ હોય, આ પવન ઠંડો હોય, રણમાં ઠંડો પવન આવ્યો. કેમ કે એ ઓના ઉપર થઈને આવતો હતો પવન, સવા ઉપર થઈને, ઝાડના ઝુંડ ઉપર થઈને ઠંડક લાગી, તો એ દિશામાં ગયો અને ખરેખર એને પાણીનો તાવ મળીને પાણી પીધું, બચી ગયો. સમજાય છે આ દ્રષ્ટાંત? એમ જયારે મિથ્યા દ્રષ્ટિથી અંતર્મૂર્તના કાળમાં સમ્યક દર્શન થવાનું છે એવા જીવને પોતાના શુદ્ધાત્માનો વિચાર કરતા આમાં લખે છે કે આનંદ તરંગ ઉઠે છે અને રોમાંચ ઉલ્લસિત થાય છે. અસંખ્ય પ્રદેશે જેમ કોઈને કઈ ભયભીત થાય તે રોવાળા ઉભા થઈ જાય, રોવાળા ઉભા થઈ જાય, હા હા રોવાળા ઉભા થઈ જાય, રોમ રોમ. એમ અસંખ્ય પ્રદેશે એને રોમાંચ ખડા થાય છે, ચિત્તની પ્રસન્નતા, ઉલ્લાસ 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 ઉલ્લાસ. જાણે આત્મા પ્રાપ્ત થયો નથી પણ આત્માની જાણે પ્રાપ્તિ થઈ ગયો હોય એવી એને ચિત્તની પ્રસન્નતા આવવા લાગે છે અને એના પગ ઉપડે છે કે હું સહી રસ્તે સાચે રસ્તે છું. હમણાં નિર્વિકલ ધ્યાન થશે કેમ કે આ એની નિશાની છે. પાણી નહોતું મળ્યું પણ પાણી ઉપરથી પવનનો સુસવાટો દેખીને નિશાની આવી ગઈ કે હવે નક્કી પાણી મને મળશે. એમ સ્વાત્માનો વિચાર કરતા કરતા એની ચિત્તની પ્રસન્નતા ખૂબ વધી જાય છે આત્મા. કેમ કે ત્યાં શુદ્ધ આત્માનો વિચાર કરતા કષાય અતિ તીવ્ર અતિ હતા એ મંદતાને પામે છે. એટલે મંદતાને પામે છે ત્યારે આકુળતા એકદમ ઘટવા મળે છે અને એને એ પ્રકારની માનસિક શાંતિ એને લાગે છે. ત્યારે આનંદ તરંગ ઉઠે છે, રોમાંચનો સ્થિત થાય છે. ત્યાર પછી એવા વિચારો પણ છૂટી જાય. શું કહ્યું? પેલા ભેદ જ્ઞાન નો વિચાર આવ્યો હતો ચોપરનો, પછી ચોપરનો વિચાર છૂટીને એટલો સ્વનો વિચાર આવે છે અને સ્વના વિચારમાં સેકન્ડ સ્ટેજમાં એને ચિત્તની પ્રસન્નતા અને ઉલ્લાસ આનંદનો અનુભવ થતો હોય એમ દેખાય છે. અને પછી એવા વિચારો પણ છૂટી જાય, આત્માનો વિચાર છૂટે. વિચાર છે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ ન થાય. વિચાર છે મનના સંગનો ભાવ છે. વિચારો પણ છૂટી જાય અને પોતાનું સ્વરૂપ કેવળ ચિન્હ માત્ર રૂપ ભાસવા લાગે. ભાસવા લાગે હો, હજી અનુભવ થયો નથી. પરિણામ ઉપયોગ એના તરફ જાય છે, ઢળે છે, નમે છે એના તરફ. આત્માની નજીક પરિણામ આવે છે, પરિણામ આત્માની સમીપ આવવા માંડે છે. ત્યાં સર્વ પરિણામ તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈ પ્રવર્તે ત્યારે એ પરિણામ અંદરમાં એકાગ્ર થઈને પ્રવર્તે, એકને વિષય કરીને પ્રવર્તે. એ ઉપયોગ બીજી જગ્યાએ જતો નથી.
પ્રથમ 사람을 깨닫고 싶어요. 깨닫고 싶어요. 그러니까 그렇게 깨닫고 싶어요. 그러면 같이
तो प्यार पति प्रथम पश्चात माने तत्पश्चात प्रथम पति पति ले माने पति पति प्यार पति ले पहला प्रथम शब्द पश्चिम शब्द ले पति प्रथम पति 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 प्यार पति अने एवी जे दशाओं नाम निर्विकल्प अनुभव से मोटा नहीं चक्र प्रश्न में એમ જ કહ્યું છે તત્વના અવલોકન કાળે સમય અર્થાત શુદ્ધાત્મા ને યુક્તિ માર્ગથી અર્થાત નૈત પ્રમાણ વડે પહેલા જાણે સવિકલ્પ દશામાં પેલા શું કરે કે નય ને પ્રમાણ વડે પોતાના શુદ્ધાત્મા ને યુક્તિ એટલે નય અને પ્રમાણ ની યુક્તિ એના દ્વારા જાણે અનુમાન અનુમાન જ્ઞાન છે ત્યાં સુધી અનુભવ નથી અનુમાન જ્ઞાન નય પ્રમાણ છે અનુમાનરૂપ છે ત્યાર પછી આરાધન સમયે આરાધન સમય અર્થાત અનુભવ કાળ છે તેમાં નય પ્રમાણ છે નહીં નયનો વિકલ્પ નથી ને પ્રમાણનો વિકલ્પ પણ નથી કારણ કે ત્યાં તો પ્રત્યક્ષ અનુભવ વર્તે છે એનું નય પ્રમાણ તો પર અનુમાન હતું પરોક્ષ હતું એ પરોક્ષ જ્ઞાન હતું અને આ તો ત્યાં તો પ્રત્યક્ષ અનુભવ વર્તે છે જેમ રત્નની ખરીદ વર્તે તો અનેક વિકલ્પ કરે છે પણ જ્યારે તે રત્ન પ્રત્યક્ષ કરવામાં આવે ત્યારે વિકલ્પ હોતો નથી ત્યાં તો રત્નને પહેરવાનું સુખ જ વર્તે છે એ પ્રમાણે સવિકૃત દ્વારા નિર્વિકલ્પ અનુભવ થાય છે આ પુરુષમાંથી પ્રયોગનું બતાવ્યું છે નિર્વિકલ્પ અનુભવ કેમ થાય એટલે પ્રયોગ ભાવથી હો ભાષાથી નહીં આદરીય કર્મથી રહી કે લોક કર્મ પૈસાથી રહી પૈસાથી રહી તેમ ભાષામાં અને ભાવમાં એના પ્રત્યે મમતા કાયમ રાખે તો નિર્વિકલ્પ અનુભવ થાય અનુભવમાં નય પ્રમાણ ના હોય જ્ઞાન હોય આ જે નય ને પ્રમાણ છે એ વિકલ્પ આવો નય પ્રમાણ એ નથી અને અનુભવ કાળે પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થાય છે એમાં નય પ્રમાણ નો અભાવ થઈ જાય છે એ વખતે અનુભવ ના કાળે કેમ કે નય પ્રમાણ છે એ વિકલ્પાત્મક છે પરોક્ષ અને અનુભવ છે કે પ્રત્યક્ષ છે એનું અનુમાન જ્ઞાન હતું પછી એનો અભાવ થઈ અને સાક્ષાત અનુભવ થાય પ્રસંગનો દાખલો આપ્યો ને ખરીદ કરતી વખતે તો અનેક પ્રકારના વિચાર આવ્યા તો પછી પૈસા ચૂકીને પહેરી લીધો પછી કાંઈ એના વિચાર હતા એટલે પહેરવાનો આનંદ માણે એ વિકલ્પાત્મક છે એનો અભાવ થઈ ગયો બીજો એક નિર્વિકલ્પ લઈ ને નિર્વિકલ્પ પ્રમાણ લઈ છે ને એક નિર્વિકલ્પ લઈ અને નિર્વિકલ્પ પ્રમાણ પણ છે અંતર ધ્યાન વખતે છે પણ એ આમાં નથી લીધો આમાં વિકલ્પાત્મક લઈ અને વિકલ્પાત્મક પ્રમાણ એનો અભાવ કર્યો બસ અવલોકન કાળે હતું એ હવે શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે આ નિયમ શાસ્ત્ર એ અધ્યાત્મ અને એમાં દ્રષ્ટિના વિષયનું મુખ્ય શાસ્ત્રતા જેમાં એકદમ દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી વાત કુમકુમ ભગવાને પોતે કરી છે અને આચાર્ય ભગવાને ટીકાકાર પણ એવા જ ટીકાકાર દ્રષ્ટિના વિષયની જાણે માસ્તરી હોય એવા આચાર્ય ભગવાન છે અને એની હાથમાં આ શાસ્ત્ર આવતા એને પોતે ટીકા કરી ખોરો છે અને આખા નિયમ શાસ્ત્રમાં જે આ શુદ્ધભાવ અધિકાર છે એ ઊંચામાં ઊંચો છે શુદ્ધ ભાવ એટલે કે જ્ઞાય ભાવ શુદ્ધ ભાવ કહો કે જ્ઞાય ભાવ કહો કે કહે કે પરમાત્મા કહો કે નિર્વિકલ્પ તત્વ કહો કે અદ્વૈત કહો કે સામાન્ય કહો એવો પોતાનો આત્મા જે બંધ મોક્ષના પરિણામથી પણ રહિત છે એવો ભગવાનજી આત્મા છે ને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે, અથવા તો જેનું લક્ષણ પરમપરાનાની ભાવ છે એ લક્ષણથી લક્ષિત આત્મા છે. આદમમાં ઉપયોગીય લક્ષણ કહેવાય, અધ્યાત્મમાં સદુપયોગીય લક્ષણ કહેવાય, અને પરમ અધ્યાત્મની હદે પહોંચતા દ્રષ્ટિના વિષય એનું જો લક્ષણ તમારે શોધવું હોય તો એ શુદ્ધ પરંપરાનાની ભાવનું લક્ષણ. પરથી જુદા પાડવા માટે ઉપયોગીય લક્ષણ કહેવાય. સત્તા ક્ષેત્રમાં તો એ ઉપયોગ સામાન્ય છે, એ સદુપયોગ કે સદુપયોગ એમ નહીં. નિગોથી માનીને શુદ્ધ પરમાત્મા સુધી જ્યાં જ્યાં ઉપયોગ હોય ત્યાં ત્યાં જીવશે, અને જ્યાં જ્યાં જીવશે ત્યાં ત્યાં ઉપયોગ છે. એટલે પરપદાર્થોથી જુદો પાડીને એકલો આત્માનું લક્ષણ ઉપયોગ થયું સત્તા ક્ષેત્રમાં, અને સમયસારમાં શોધ ઉપયોગને લક્ષણ થયું. કેમ કે શોધ ઉપયોગ આત્માને પ્રસિદ્ધ કરે છે, ઇન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરતું નથી. ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ માટે જીવનું લક્ષણ નથી. સત્વાર્થ સૂત્રમાં કાંઈ ભેદ ન પાડ્યા, મિથ્યા જ્ઞાન કે સમ્ય જ્ઞાન, શુદ્ધ ઉપયોગ કે અશુદ્ધ ઉપયોગ, ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ કે અતિન્દ્રિય જ્ઞાન ઉપયોગ, એવો ભેદ ન પાડતા સામાન્ય લક્ષણ થયું. ઉપયોગો લક્ષણમ, કે ઉપયોગ લક્ષણ તો નિરોધમય છે, કે જ્યાં ઉપયોગ લક્ષણ હોય તેને જીવ કહેવાય. જો પણ ક્યાંય રાગ લક્ષણ છે એમ કહ્યું નથી. એક ઉપયોગ લક્ષણ જો તમે વિચાર કરો તો આત્મા રાગથી સહિત છે અને દુઃખથી સહિત છે, એ સજા નીકળી જશે. તમે અત્યારે ઉપયોગવાળા છો કે તમે કસાયવાળા છો? તમને હું પૂછું છું, બધાને સમજાય? જો તમે કસાઈ વાળા એ લક્ષણ માનશો તો દોષ આવી જાય છે મોટો. સર્વકાળ એ લક્ષણ વ્યાપતું નથી, સર્વ અવસ્થામાં વ્યાપતું નથી. કોઈ અવસ્થામાં વ્યાપે ને કોઈ અવસ્થામાં ન વ્યાપે તેને અવ્યાપ્તિ નામનો દોષ કહેવામાં આવે છે. ઉપયોગ લક્ષણ છે એમાં અવ્યાપ્તિ દોષ નથી, અતિવ્યાપ્તિ દોષ નથી, અને અસંભવ દોષ નથી. એનાથી રહીત ઉપયોગો લક્ષણમ. આ આગમ પદ્ધતિમાં પરપદાર્થથી જુદો પાડવા માટે અને રાગથી પણ જુદો પાડવા માટે આચાર્ય ભગવાને ઉપયોગો લક્ષણ કહ્યું. એમાં તો એણે ઘણું કહી દીધું, એમાં એણે ઘણું કહ્યું કે જીવનું લક્ષણ મનુષ્ય કે જીવનું લક્ષણ તો કે નહીં, ત્યારે શું લક્ષણ? ઉપયોગો લક્ષણ. કર્મનો બંધ હોય તે જીવ એ લક્ષણ તો કે નહીં, ઉપયોગો લક્ષણ. ત્યારે જેનામાં કસાય થાય ક્રોધમાન માયા લોભ તે જીવ તો કે નહીં, ઉપયોગો લક્ષણમ. તો હાલે ચાલે તે જીવ તો કે ના, એ લક્ષણ નહીં. કેમ કે પવન પણ હાલે ચાલે છે, પરમાણુ પણ હાલે ચાલે છે, એ પણ લક્ષણ નહીં. ત્યારે શું લક્ષણ? ઉપયોગો લક્ષણમ. જેનામાં સુખ દુઃખનું વેદન થાય તે જીવનું લક્ષણ તો કે નહીં, ત્યારે શું લક્ષણ? તો ઉપયોગો લક્ષણમ. માત્ર જાણવું 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 જાણવું, સર્વ અવસ્થામાં જાણવું જાણવું જાણવું, નિગોધમાં પણ જાણવું, એકેન્દ્રીમાં પણ જાણવું, બે ઇન્દ્રિયમાં પણ જાણવું, આ જાણવું 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 અનાદિ અનંત, અનાદિ અનંત, ભવ્ય હો કે અભવ્ય હો, ભવ્ય અભવ્યનો ભેદ નથી. જીવનું લક્ષણ ઉપયોગ, જ્યાં જ્યાં ઉપયોગ ત્યાં ત્યાં જીવ, ને જ્યાં જ્યાં જીવ ત્યાં ત્યાં ઉપયોગ. ભવ્ય ભાઈ બધા આવી ગયા, એ જીવ છે. ભવિ પણ જીવ ને અભવિ પણ જીવ છે. જીવનું લક્ષણ કેવું છે? હવે જ્યાં એ આગમમાં ઉપયોગને લક્ષણ કહ્યું, પછી અધ્યાત્મમાં ઉપયોગના બે ભેદ પાડે કે એક સમ્ય જ્ઞાન અને એક મિથ્યા જ્ઞાન, અથવા એક ઇન્દ્રિય જ્ઞાન ઉપયોગ અને બીજો અતિરિક્ત જ્ઞાન ઉપયોગ. બે, ત્રીજું શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ. એ બધા અધ્યાત્મ શાસ્ત્રમાં વિતરાગતાનું કારણ એવું ભેદ વિજ્ઞાન રાત્રે આવ્યું. તો હું ધ્યાન રાખે તો બધું આવે તો છે, શાસ્ત્રમાં તો બધું લીધું છે. તો ત્યાં શુદ્ધ ઉપયોગ, જેમ કે શુદ્ધ ઉપયોગમાં શુદ્ધાત્માની પ્રખ્યાતિ પ્રસિદ્ધિ થાય છે, આથી ખ્યાતિ શુદ્ધ ઉપયોગમાં
надо изменилось судопьянство. Это изменилось судопьянство.
तो केम के अन्या अनुभव नहीं प्रधानता थे वहां जानवा नहीं प्रधानता थी आगम में बधु विचार ऊपर से रंजी भाई हाँ होता ना इस माटे जाने माटे नहीं उपयोग छे बराबर छे असेंबली में जानवा नु काम बराबर કરે છે જો ઉપયોગ વિનાનો તમે જીવ્યો તો જળ થઈ જાય તો જળ થઈ ગયો એ ઉપયોગ નથી તમે એમ કહો ચંદ્રીમાં તો તો જળ છે એમાં બે મતિ શુદ્ધ બે ઉપયોગ છે મતિ પણ છે ને શુદ્ધ પણ છે બે ઉપયોગ છે ઉપયોગને જાણવું 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 એ ચિંદ્રીમાં હો આ નિરોધનો જીવ એક શ્વાસમાં 18 વાર જન્મે ને મરે પણ ઉપયોગ વિના જન્મે નહીં ઉપયોગ વિના મરે નહીં ઉપયોગ હોય હોય ને પછી સમયસર અધ્યાત્મ શાસ્ત્રમાં કહ્યું કે શુદ્ધ ઉપયોગ છે આત્માનું લક્ષણ એને લક્ષણ કેમ કહ્યું કે જે લક્ષને પ્રસિદ્ધ કરે તેને અમે લક્ષણ કહીએ છીએ જે લક્ષને પ્રસિદ્ધ ન કરે તેને અમે તેનું લક્ષણ કહેતા ઇન્દ્રિય જ્ઞાનને અમે આત્માનું લક્ષણ જ કહેતા નથી કેમ કે લક્ષ એવો પોતાનો આત્મા તેને તો ઇન્દ્રિય જ્ઞાન પ્રસિદ્ધ કરતો બધા માટે આત્માનું લક્ષણ નથી જા ઇન્દ્રિય જ્ઞાન છે ત્યારે કયું લક્ષણ કે શુદ્ધ ઉપયોગ કે લક્ષણ છે કેમ લક્ષ એવો આત્મા લક્ષ એવો આત્મા એને પ્રસિદ્ધ કરે છે ઉપયોગ શુદ્ધ ઉપયોગ કે પર્યાય છે કે કોની કે દ્રવ્યની કેમ કે દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે માટે તે તેનું લક્ષણ છે બે વાત થઈ બે વાત પ્રમાણથી છે બે વાત પ્રમાણથી છે હવે જયારે શુદ્ધ નયનો વિષય શુદ્ધ આત્મા છે એમાં તો અનંદ્રુનો પિંડ આત્મા છે એમાં કઈ ઉપયોગ તો પર્યાય તો છે નહીં ત્યારે એનું લક્ષણ શું કે સહજ જ્ઞાન સહજ દર્શન સહજ સુખ અને સહજ વીર્ય અથવા શુદ્ધ પારિણામિક ભાવ છે તેનું લક્ષણ છે નિત્યનું લક્ષણ નિત્ય જોયું નિત્ય ઉપાદેય છે તો નિત્ય પરમાત્મા શાશ્વત ઉપાદેય છે તો એનું કોઈ શાશ્વત લક્ષણ પણ હોવું જોઈએ આ ઉપયોગ તો નિત્ય છે જાય મારું લક્ષણ નહીં કે હમણાં થાય ને હમણાં ઉઠાયું હજી થોડીક વારમાં હા થોડીક વારમાં ઉઠાયું જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું કે ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જને તત્વાર સૂત્રના ઉમાસ્વામી ભગવાન કહે છે તો ઉપયોગ લક્ષણ પ્રભુ પ્રમાણ વચન ત્યાં એની ભૂલ ન કડાય કે સમયસારમાં સુધી ઉપયોગ લક્ષણ કહ્યું છે ને આપે સામાન્ય લક્ષણ કહ્યું બરાબર છે લક્ષણ પરથી જુદો પડી જાય છે અને રાગથી પણ જુદો પડી જાય છે એવો એને ખ્યાલ આવે કે આત્મા જ્ઞાનમય હોવાથી ઉપયોગ જ એનું લક્ષણ હોઈ શકે રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ એ જીવનું લક્ષણ નથી અરે જે જીવનું લક્ષણ નથી એ તો આશ્રવનું લક્ષણ છે પુણ્ય પાપ જીવનું લક્ષણ છે કે આશ્રવનું પુણ્ય પાપના પરિણામે આશ્રવને પ્રસિદ્ધ કરે છે એ જીવને પ્રસિદ્ધ કરતો કેમ કે એનું લક્ષણ નથી એવું ચોખ્ખું ગુરુદેવે તો કહ્યું છે કામ થઈ જાય એવું છે પણ રસ થોડોક બીજામાં છે એને બદલે રસ આમાં વાપરવો જોઈએ એને રસ કરવો જોઈએ આત્માનો રસિક થાય તો આત્માના પડખા એને જાણવામાં એકદમ આવે ને આવે એવું કાંઈ છે નહીં બધું સમજાય એવું છે ત્યારે છે મિત્ર એવો જે પરમાત્મા જે ઉપાદેય છે જે આશ્રય કરવા યોગ્ય છે એવો જે જ્ઞાયક ભાવ એનું લક્ષણ શું સહજ જ્ઞાન સહજ દર્શન સહજ સુખ ને સહજ ગુણ 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 કે જે પારણામિક ભાવે છે તે તેનું લક્ષણ અથવા પાંચ ભાવમાં કયું લક્ષણ જીવનું ઉદય ભાવ ઉપસમ ભાવ શોભસમ ભાવ સાહેજ ભાવ સાહેજ ભાવ તો શુદ્ધ છે લક્ષણ નથી એનું શુદ્ધ પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે તે આત્મદ્રવ્ય કે હું છું કહ્યું તું આજ સંતો વીસમાં ત્યાં પારણામિક ભાવ લક્ષણ કહ્યું હતું દ્રવ્યનું લક્ષણ પારણામિક છે તત્વનું લક્ષણ પારણામિક છે પરિણામી કયો, પરિણામી કયો કે સહજ જ્ઞાન કયો? જ્ઞાન ગુણ લેવો, ત્યાં જ્ઞાન નો પર્યાય ન લેવો, સહજ જ્ઞાન છે. સહજ સ્વાભાવિક દ્રવ્યની સાથે સાથે અનાદિ અનંત રહે તેને સાહજિક ગુણ કહેવામાં આવે છે. એ લક્ષણ છે જ્ઞાન. અને એ લક્ષણ અને લક્ષ્ય એનો ભેદ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમજક ન થાય. એ લક્ષ્ય અને લક્ષણનો ભેદ પણ વિલય પામે ત્યારે આત્માને સમ્યક દર્શન સમજ્ઞાન પ્રગટ. જે સદભાવ અધિકાર કહેવામાં આવે છે આમાં લક્ષણના ત્રણ પ્રકારથી આપણે વાત કરી. જીવાદિ બહિતત્વ સત્યમ ધ્યેયમ ઉવાદેય માં અપણો અપા તમોપાધિ સમુભવ ગુણ પજાય હિમ વધી રીતો હે બાહ્ય તત્વ જીવાદિ સર્વે આત્મા જાય છે એ કર્મ છે ઉત્પન્ન ગુણ પર્યાય થી અતિરિક્ત છે. આહા, સમય નિયમસાર નિયમથી કરવાયું જે કાર્ય સમગ્ર જ્ઞાન ટાઈપના પરિણામ એ કેમ પ્રગટ થાય કે આવો શુદ્ધ ભાવ જ્યારે તેને દ્રષ્ટિમાં આવે ત્યારે તેને સમગ્ર સન. એ શુદ્ધ ભાવનું સ્વરૂપ 38 ગાથામાં 50 ગાથા કરતા પણ 38 ગાથા ઊંચી છે. 50 ગાથા તો આનો જ વિસ્તાર છે. 38 ગાથામાં આખો શુદ્ધ ભાવ અધિકાર લખી નાખો સંક્ષેપમાં. સંક્ષેપ બુદ્ધિ વાળો 38 ગાથા વાંચીને સમ્યક પામી જાય, એને 39 વાંચવી પડે નહીં. એને કોઈને 38 ન થાય ધ્યાન તો 39, 40, 41, 42 એમ કરતા કરતા 50 ગાથા જ્યાં આવે ત્યાં અનુભવ. હા, એવી આ વાત નિયમસારમાં. નિયમસારમાં પણ શુદ્ધભાવ અધિકાર એ ટોચનો અધિકાર છે, સર્વોત્કૃષ્ટ અધિકાર છે નિયમસારમાં. અને એ શુદ્ધભાવ અધિકારમાં પણ સર્વોત્કૃષ્ટ ગાથા આરતી શું છે? સર્વોત્કૃષ્ટ જો એનો અંદર જીવાદી બાહ્ય તત્વો, નવે તત્વો બહિર તત્વ છે. નવે તત્વો એ બાહ્ય તત્વ બહિર તત્વ છે અને તેથી હેય છે. આમાં મોક્ષ આવ્યો કે નહીં? નવ તત્વમાં તો હેય છે કે ઉપાદેય? આમાં ધર્મના પરિણામ આવ્યા કે ના આવ્યા? તો હેય છે કે ઉપાદેય? અરે ઉપાપ એ કે ધર્મના પરિણામ? એ પર્યાયની વાત છે. મોક્ષ કહ્યો નિશ્ચિતતા એ પર્યાયનું વિશેષણ છે, એ દ્રવ્યનું વિશેષણ નથી. જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. જીવનો કોઈ બી મોક્ષ ન થાય. જીવનો મોક્ષ ન થાય જે બંધાય તે મુકાય. મને બંધ નથી તો મને મુકાવું કેવું હોય તો મને ગાળ દેવા જેવું. કોઈ જેલમાં જો હોય અને પછી છૂટે અને પછી અભિનંદન આપવા જાઓ તો ખુશી થાય, પણ જેલમાં નથી ગયો એને તમે અભિનંદન આપવા જાઓ કે તમે જેલની મુક્તિ થઈ બહુ સારું છે, તેની પાસે તમે આવ્યા. હું તો કોઈ બંધાણો જ નથી કોઈ બી, હું તો કોઈ બી જેલમાં ગયો નથી અને મુકાવાની વાત મને ક્યાં અભિનંદન કરવા આવ્યા એમ પર્યાયને તમે કહો કે ભાવ બંધ તારામાં હતો ને તો મુકાણી તો પર્યાય બરાબર છે, વાજબી છે. પણ તમે આગળ વધીને દ્રવ્ય સામાન્ય પાસે જઈને પણ એ પણ પ્રયોગ કરવા માંડો, કેમ કે વાતો ઓલા ખુશી થયા ચાપાણી પાયા પર્યાય, કેમ કે પર્યાયમાં ભાવ બંધ હતો ને મોક્ષ થયો બરાબર છે. પણ તમે આગળ વધ્યા કે બધે જગ્યાએ આવો અભિનંદન આપવા જાય આવ્યા દ્રવ્ય સ્વભાવ પાસે ગાયક ભાવ ને કે તમારો મોક્ષ થઈ ગયો, બહુ ખુશી થયા. ક્યાં ઘર ભૂલા હું બંધાણ હતો જે બંધાય તે મુકાય, હું તો પ્રથમ થઈ કે મુક્ત છું, મુક્ત છું, મોક્ષ સ્વરૂપ છું. આ બંધાવું મુકાવું એ વ્યવહાર મહિનો વિષય છે, બહુ તત્વ છે એ મારું તત્વ જ નથી, જ્ઞાનનો વિષય છે, દ્રષ્ટિનો વિષય નથી. બહુ જાણવું પડશે, વિચારવું પડશે. હો हाँ ये जीव जो है ये पर्याय वाला जीव दस प्रकार ना प्राण थी जीव दिए थे ई जीव ये बहुत तत्व थे अंतर शक्ति ज्योति शक्ति थी जीव छे ये जीव तो उपादेय थे ये है लेकिन ई पण आमा कैसे जीव ने जीव वच्चे नो भेद ज्ञान दस प्रकार ना प्राण थी जीव जीवे तो मारू स्वरूप नहीं हो ज्योति शक्ति थी जीव छू तेज मारू स्वरूप है जीव ने जीव वे वैज्ञानिक व्यवहार जी ने निश्चय जीव जीवादि में पहलो जीव है पर्याय प्रधानता थी नर नारक आदि जे विशेषो जीव न आंतरिक गाथा में योग्यता जीवनी एने जीव कहो और 320 गाथा में दस प्रकार प्राण थी जीव जीवे एने व्यवहार जीव कहते व्यवहार जीव नो निश्चय जीव में त्रिगुण अभाव है निश्चय जीव व्यवहार जीव नो त्रिका अभाव है हवे एक नो बीजा मा अभाव होवा छता एक मा बीजा नो सद्भाव मानवो तेनु नाम मिथ्यात्व छे आ तो गूंज अनादिकाली छे ने कि इने माटे तो हमें तो पृथ्वी जी शू एम के ओछी मेहनते पूर्वना पुंछी पैसा मिली गया એમ કઈ ઓછી મહેનતે આ ભગવાન આત્મા જવાબ દેવો નથી એને માટે ખૂબ પાત્રતા ને તૈયારી જોશે બોલો ઝગડા થઈ ગયા આપણથી ભાઈ બે ચાર વર્ષ તો એવા સરસ ગયા કોઈ બી આખી જિંદગીમાં પૈસા નહોતા થયા પણ ઝગડા થઈ ગયા એક ભાઈ એને ત્યાં આવ્યા હતા જાડા સરખા હતા આમાં બેઠા હતા લક્ષ્મીચંદ દુકાને એમાં એક ભાઈ જાડા સરખા આવ્યા હા હા શું કે વાત કરો એ પાવડે પાવડે ખેંચે તોય ધન ખૂટતું નથી એટલો આ કાળ અત્યારે અમારા માટે સારો છે એમ કહેતા હતા પાવડે પાવડે ધનને એમ કે ઢસડીએ ઢગલો એવડો મોટો છે કે અમે થાકીએ છીએ કહેવાનો આશય એ કેમ હતો કે ભાઈ આ વાત કરેલી નેહાલ્યું ઠીક છે પણ ભાઈ એ તો થોડો પ્રયત્ન પણ ઘણા ઢગલા કોઈ ન હોય તો થઈ જાય અને બાકી આખી જિંદગી ધૈડો કરે ને 5000 ની મૂડી પણ ન થાય એ તો પુણ્યના પ્રકારથી સંયોગ આવીને જાય છે એમાં આત્માનું કઈ કઈ છે નહીં આત્મા એમાં નિમિત્ત પણ નથી ખરેખર તો હા રાગ નિમિત્ત છે આત્મા નિમિત્ત નું થાય જીવાદી બાહ્ય તત્વ એ છે નવી તત્વ એ છે અને કર્મ ઉપાધિ જેની ગુણ પર્યાયોથી જતી કે આત્મા આત્માને ઉપાધિ છે આ હા હા બંધ ને મોક્ષના પરિણામ એ કર્મ ઉપાધિ જનિત છે કર્મની ઉપાધિથી સદભાવ અને અભાવ એવી ઉપાધિથી જન્મેલા આ ગુણ પર્યાયો છે કે તેનાથી વ્યતિરિક્ત એટલે જુદો આત્મા છે કર્મ ઉપાધિ જનિત કર્મની ઉપાધિથી જેનો જન્મ થાય છે એવો સંવર નિદ્રાને મોક્ષનો પર્યાય એનાથી હું વ્યતિરિક્ત નામ જુદો છું તો પછી પુણ્યને પાપ આશ્રવ બનથી તો જુદો હોવા જ એમાં કંઈ કહેવાની જરૂર નથી આત્મા આત્માને ઉપાધિ છે ટીકા આ હે અને ઉપાધિ તત્વના સ્વરૂપનું કથન છે મહાસિદ્ધાંત નવ તત્વો હે છે જે તત્વાર સૂત્રમાં કહ્યું કે સમ્યક દર્શનનું એક કારણ છે તે નિમિત્ત કારણ કહ્યું છે ઉપાદાન કારણ કહ્યું પછી કેમ કે એમાં ગર્ભિત છુપાયેલી આત્મજ્યોતિના અનુભવ થતા એને નવનું જ્ઞાન થાય છે તો ઉપચારથી એ નવને પણ સમ્યક દર્શનનો હેતુ કહેવામાં આવે છે આ હે અને ઉપાધિ તત્વના સ્વરૂપનું હે એટલે દ્વેષવાચક શબ્દ નથી છે તો દ્વેષવાચક શબ્દ નથી ઉપેક્ષાવાચક શબ્દ છે અને ઉપાધિ છે રાગવાચક શબ્દ નથી અપેક્ષાવાચક શબ્દ છે હે એટલે તરફોડીને નાખવું કોઈ હે છે હે છે એમ નથી હે છે એટલે મારું સ્વરૂપ નથી શુભ ભાવ સાંભળવાનું આવે છે હે છે એટલે મારું સ્વરૂપ નથી એના પ્રત્યે ઉદાસ રહેવું તેનું નામ હે છે, એના પ્રત્યે તિરસ્કાર કરવો, દ્વેષ કરવો એમ નથી. આપણે ઉપવાસ ન કરી શકતા હોઈએ અને કોઈને ઉપવાસનો વિકલ્પ આવ્યો તો એમાં મધ્યસ્થ થઈને તમે જાણો કે શુભ ભાવે આત્મા પ્રેમી ગયો છે, એના પ્રત્યે દ્વેષ અને તિરસ્કાર હોઈ શકે નહીં. પોતે ચાર ટાણા ખાતો હોય ને ઓનો ઉપવાસ કરે, ઘરમાં ને ઘરમાં હોય નહીં, એમ ન હોય. કોઈ પરિણામ પ્રત્યે તિરસ્કાર નહીં અને કોઈ પરિણામ પ્રત્યે આદર નહીં. મધ્યસ્થતા અત્યારે આ જીવને અત્યારે વર્તમાનમાં શુભ વિકલ્પ છે અને મને ખાવાનો પાપનો વિકલ્પ છે. પણ એ જો શુભ ભાવથી ધર્મ માને તો એનું અહિત થઈ જશે. એમ જ્ઞાનમાં રાખવું, ઉપદેશ લેવાનો જ આવું ચારે કહો તું. પ્રથમ ઉપદેશ લે અને પછી ઉપદેશ દે એમ શું બધે કહ્યું છે. હા, પેલા ઉપદેશ લે પછી ઉપદેશ દે એમ કહ્યું, અને અનુભવ થઈ જાય પછી કોઈ દુઃખો તરસો આવે તો તત્વની વાત એને આત્માનું સ્વરૂપ કેજે, સમજાવજે. ગોપીસમાં કોઈ ઘરાજ આવે તો ગોપીસ માં આ હે અને ઉપાદેય તત્વના સ્વરૂપનું કથન છે. જીવાદી સાત તત્વોનો સમૂહ, સાત તત્વો જીવ અજીવ આશ્રમ સંવર નિદ્રા બંધને મોક્ષ, અથવા પેલા જીવ અજીવ અને આશ્રમ બંધ અને સંવર નિદ્રાને મોક્ષ. સમયસારમાં આશ્રવ પછી સંવરનો ક્રમ લીધો અને તત્વાસૂત્રમાં આશ્રવ પૂર્વક બંધ થાય છે, તેથી આશ્રવ પછી બંધ તત્વ લીધો અને પછી સંવર નિરાને મોક્ષ લીધો. કે જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે, આહા પરદ્રવ્ય કઈ, આ દસ પ્રકારના પ્રાણને પરદ્રવ્ય કહ્યું, આઠ પ્રકારના કર્મ જે અજીવ છે દેહાદી એને પરદ્રવ્ય કહ્યું, પણ પુણ્યને પાપના પરિણામને પરદ્રવ્ય કહ્યું. પછી આગળ વધીને પુણ્ય પાપને એટલે આશ્રવ, અહીં આશ્રવ લેવો હવે, આશ્રવમાં બે ગર્ભિત છે, આશ્રવ તે પરદ્રવ્ય છે અને બંધ તે પરદ્રવ્ય છે. અને આશ્રવનો નિરોધ થઈને જે એક દેહ શુદ્ધતા પ્રગટ થઈ એવો સંવરના પરિણામ એ પરદ્રવ્ય છે. નિર્જરા શુદ્ધિની વૃદ્ધિ થાય તે પરદ્રવ્ય છે. પરિપૂર્ણ મોક્ષ પ્રગટ થવાનો છે એ પણ મારા માટે પરદ્રવ્ય. મોક્ષ નથી અત્યારે તો પણ હું એને પરદ્રવ્ય પણ જાણું છું, સ્વદ્રવ્ય પણ જાણતો. પરદ્રવ્ય હોવાને લીધે, હોવાને કારણે અનાદિ અનંત પરદ્રવ્ય છે એમ. પરદ્રવ્યનું હોવા પણ અનાદિ અનંત છે. પરદ્રવ્ય પણ એનું હોવું એ અનાદિ અનંત છે, અને જ્ઞાયક ભાવનું સ્વદ્રવ્ય પણ હોવું એ અનાદિ અનંત છે. એ સ્વદ્રવ્ય છે ને બાકી બધું પરદ્રવ્ય છે. અને પરદ્રવ્યને પરદ્રવ્યને ન જાણે પરદ્રવ્ય પણ, અને પોતા પણ જાણીને પોતે એમાં મમતા ને મોહ કરે તો ખાડામાં નીચે જાય. એવા કોઈ બીજું શું કરે ભાઈ, કોઈ કોઈને પલટાવી શકે હોવાની જે ખરેખર ઉપાદય નથી. હું જે હોય કહ્યું હતું ને મૂળમાં, મૂળમાં કુલકુંડ આચાર્ય ભગવાને એ શબ્દ વાપરો હતો, એને એને ટીકાકારે ઉપાદય નથી એમ કહ્યું. અર્થ બહેનો એક, અર્થ બહેનો એક છે, હે કહો કે ઉપાદય નથી કહો, બે વાત એક જ છે. જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદય નથી. ઉપાદય નથી, ઉપાદય તો એકલો આત્મા છે, આવ્યું તો કે નહીં. કઈ ઉપાદય હોઈ શકે નહીં, પર્યાય માત્ર ઉપેક્ષા કરવા યોગ હોવાથી હોય છે, તિરસ્કાર કરવા યોગ નથી. પર્યાય નો તિરસ્કાર કરીશમાં, કોઈ જીવનો તિરસ્કાર કરીશમાં, કોઈ ઉપવાસ કરતો હોય, કોઈ આબેલ કરતો હોય તિરસ્કાર કરીશમાં, કોઈનો ભાઈ તિરસ્કાર કરીશમાં, બાપુ હા હા તિરસ્કાર કરવા જ નથી. જાણવામાં આવે તો કરુણા કરીએ કે અજ્ઞાન ભાવે આ શુભ ભાવથી ધર્મ થાય એમ માનીને ક્રિયા કરે છે, એનો છુટકારો નહીં થાય પ્રભુ. હા 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 પણ કોઈ પ્રત્યે તિરસ્કાર કરીશ, મધ્યસ્થ રહેજે, નાતા રહેજે. જ્ઞાન જે કોઈ ખાય છે, કોઈ ખાવાનું છોડી દે છે, કોઈ પરિગ્રહ સેવે છે, કોઈ પરિગ્રહને છોડે છે, કોઈ પુણ્ય ભાવે પરણે છે, કોઈ પાપ ભાવે પરણે છે, કોઈ ધર્મ ભાવે પરણે છે, બધાનો જ્ઞાતા રહેજે. કઈ રાગને જે કરીશ નહીં. શુભ ભાવ પ્રત્યે તિરસ્કાર જો કરે છે તો એ નિષ્ઠાભાસી છે, અને શુભ ભાવ નો આદર કરે છે કે આને કહ્યું, બહુ સારું અનુમોદન કર્યું, તો એ વ્યવહારાભાસી થઈ જાય છે. બહુ જૂની વાત છે. મધ્યસ્થ રહેજો ભાઈ, મધ્યસ્થ રહેજો. સારું કામ મધ્યસ્થ રહેવાનું, નાતા રહેવાનું. તારે ફેરકાણ કરવાનું શું કામ? જીવો સ્વતંત્ર છે, જીવો સ્વતંત્ર છે, પરણમે છે. પરણમે છે તો એને કોણ અટકાવી શકે? મારી શક્તિ નથી. હું તો કેવળ આત્માને જાણતા એ જીવોના પરિણામ માત્ર ને જાણું છું. જાણવા સિવાય કોઈ મારી આગળ મર્યાદા, મારી મર્યાદાનો ઉલ્લંઘન કરીને આ ઠીક કરે છે ને આ ઠીક કરે છે, એ મર્યાદા બહાર જાય છે. એ જ્ઞાનની મર્યાદાને છોડી દે છે. એટલે ઠીક ઠીકની કલ્પનામાં રાગ અને દેશની પરિણતિ ઉભી કરે છે. એ મારો ધર્મ નથી. હા, કોઈ વસ્તી તપ કરે કે કોઈ વસ્તી તપ ન કરો, કોઈ ઉજવણું કરે કે કોઈ ઉજવણું ન કરો, હું તો કેવળ ન થતો. જગતના પદાર્થો જીવો એના સ્વતાળે સ્વસ્થ જે પરિણામ આવે છે એ પરિણામ સારાવાય. હું તો કેવળ જ્ઞાતા છું. વિવાદી સાત તત્વનો સમૂહ પર હોવા લીધે ખરેખર ઉપાદેય નથી. એટલે એમ છે, ઉપાદેય નથી એટલે પર્યાય ઉપાદેય નથી. ત્યારે દ્રવ્ય માત્ર ઉપાદેય છે. એમ એમાં હે પર્યાય તો બાકી રહી. એમાં નવ તત્વમાં સાત તત્વમાં મોક્ષ પણ આવી ગયો. પર્યાય એ ઉપાદેય નથી. સમ્યક દર્શન પ્રગટ થાય, એ જ્ઞાનમાં જડાય, પણ ઉપાદેય પણ એ ન જણાય. જણાય ખરો આનંદ, પણ ઉપાદેય પણ એ ન જણાય. આનંદ જણાય છે તે વખતે ઉપાદેય તે નથી. ઉપાદેય તો દ્રવ્ય સામાન્ય છે, દ્રવ્ય સામાન્ય ઉપાદેય થયું છે માટે આનંદ જણાય છે. જો પર્યાય ઉપાદેય થયો હોત તો આનંદ જણાત નહીં. જીવાદી સાત તત્વોનો સમૂહ પર દ્રવ્ય ભજબ કરી લે છે. હો હા હા હા, સંવર નિરાના ધર્મના પરિણામને પરદ્રવ્ય કહ્યું નથી. સ્વદ્રવ્ય સાંભળતો કરો. ઉપાદેય નથી, ધ્યેય છે. હવે કહે છે સહજ વૈરાગરૂપી મહેલના શિખરનો જે શિખામણી છે, નીચે શિખામણી ટોચ ઉપરનું રત્ન ચૂડામણી કલગીનું રત્ન, એ શિખામણી છે. પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, પરદ્રવ્યને સાત તત્વો જે પરદ્રવ્ય છે એનાથી દ્રષ્ટિ પરાન્મુખ છે. પરદ્રવ્ય એટલે સાત તત્વોનો જે સમૂહ જે આગળ ગાથામાં કહ્યું હતું એને ને એને પરદ્રવ્ય કહીને એ સાધકની દ્રષ્ટિ એમાં નથી, એનાથી પરાન્મુખ થયો છે. મુનિરાજ એનાથી પરાન્મુખ છે, પોતાથી પોતે વાત કરે છે. આહા, એ વૈરાગરૂપી મહેલના શિખરનો જે શિખામણી છે. આહા, વૈરાગ દશા કોઈ અપૂર્વ દિશા પ્રગટ થઈ ગઈ. છઠ્ઠા સાતમા ગુણસ્થાને જીવતા મહામુનિરાજ યોગીરાજ ફરમાવે છે કે વૈરાગ રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે તેને પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, સાત તત્વોના જે ભેદો છે એ ભેદથી પરાન્મુખ અને અભેદની સન્મુખ છે. આ લખે છે ત્યારે ભેદથી વિમુખ છે અને અભેદની સન્મુખ દ્રષ્ટિ લાગી ગઈ છે. પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહી દેહ માત્ર જેને પરિગ્રહ છે, પાંચ ઇન્દ્રિયોને જેને જીતી લીધી છે, પાંચ ઇન્દ્રિયના વ્યાપારમાં જેની પ્રીતિ નથી અને દેહ માત્ર જેને પરિગ્રહ રહેલો છે. દેહનો એ સંબંધ તો ચૌદમા ગુણસ્થાનના અંતે છૂટે, એના પ્રત્યેની મમતા છૂટે, પણ દેહનો સંયોગ છૂટે નહીં. જેને પરિગ્રહ છે તે પરમ જેમ યોગેશ્વર છે. સૌદરીમાં જેવી તીક્ષણ બુદ્ધિ જેવા આત્માને આત્મા ખરેખર ઉપાદે થઈ ગયો.